બહુ જ આનંદ થાય છે. ચાર વર્ષ પહેલાં હું આપની મધ્ય આવ્યો હતો અને 2009માં અને પછીથી આ 2013માં હું આ દેશમાં આવ્યો અને ત્યારે પણ આપની મંડળીમાં આવવાને માટે મને આ પ્રસંગ આપવામાં આવ્યો, તેથી આનંદ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આપ સર્વને મારા તરફથી તેમજ મારી પત્ની આવી શકી નથી તેના તરફથી પણ હું સલામ પાઠવું છું. એટલું જ નહીં પરંતુ જે ઇન્ટરસર્વ ઇન્ડિયા કે જે અગાઉ બાઇબલ મેડિકલ અને મિશનરી ફેલોશિપ એ નામથી ઓળખાતી એ સંસ્થા હતી મિશનરી, તેનો હું મિનિસ્ટર એટ લાર્જ છું અને એ રીતે પણ એ સંસ્થા તરફથી હું તમને પ્રેમી સલામ પાઠવું છું. પ્રભુના જીવંત અને પવિત્ર વચનો તરફ ફરીએ પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગીય પિતા, ધન્ય હો તમારા નામને. તમે અમારા માટે ઉત્તમ વ્યવસ્થા કરી, તમે જે પુનરુત્થાન પામ્યા એ પ્રથમ ઈસ્ટર અને એ જ પ્રમાણે ત્યાર પછી પ્રભુ આ રવિવારનો દિવસ, અઠવાડિયાનો પ્રથમ દિવસ તે અમને આખા વિશ્વમાં લગભગ પ્રભુ અમને આપ્યો છે કે અમે એકત્ર મળીએ અને તમારું ભજન કરીએ, તમારી સ્તુતિ કરીએ, તમારી આરાધના કરીએ અને તમારી આગળ અમે વાટ જોતા બેસીએ કે તમે તમારું પવિત્ર વચન અમારી મધ્ય મોકલી આપો, તમારો આશીર્વાદ આપો, અમારી મુલાકાત લો. પ્રભુ આ સર્વ વ્યવસ્થાને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને અત્યારે પણ પ્રભુ તમારી પવિત્ર સમક્ષતા તેનો આશીર્વાદ અમે પ્રત્યેકના હકી લઈએ છીએ. તમારા જીવંત અને પવિત્ર વચનોનો આશીર્વાદ અમે પ્રત્યેકના હકમાં અમે માગી લઈએ છીએ અને ત્યાર પછી પ્રભુ જે ખ્રિસ્તી સંગત પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તે એકબીજાને મળવામાં, એકબીજાને પ્રભુ ઉત્તેજન આપવામાં એ સંગતનો આશીર્વાદ પણ અમે તમારી પાસેથી માગી લઈએ છીએ. અમારી સહાયતા કરો. પ્રભુ તમારું વચન આવે ત્યારે પ્રભુ તે તમે ઉપરથી મોકલી આપો અને પ્રભુ લોહીનો છંટકાવ આ સ્થળ ઉપર તમે સતત રાખો અને અમને તમારું વચન સાંભળવાને માટે અને તેને ગ્રહણ કરવાને માટે, તેને આધીન થવાને માટે તમે અમને કૃપા આપો. ધન્ય હો પ્રભુ તમારા મોટા નામને, તમારા મહાન વિશ્વાસુ પણ આને માટે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન નામમાં અમારી આ પ્રાર્થના, અમારી સ્તુતિ સાંભળો અને માન્ય કરો. આમેન. જે પવિત્ર વચનો આપણી સમક્ષ આવ્યા, એફેસીઓને પત્ર અને તેનો 5મો અધ્યાય, તેની મુખ્ય તો હું 1 અને 2 કલમ લઈશ અને ત્યાર પછીથી સમય હશે તો 8મી કલમ. અહીંયા આપણે જોઈએ છીએ કે 4 અધ્યાય જેટલું પત્ર પાઉલ પ્રેરિતે રોમની જેલમાંથી આ એફેસસની મંડળી ઉપર લખ્યા અને પછી તેમને એ યાદ દેવડાવે છે. તે શું યાદ દેવડાવે છે તો એમ કહે છે કે ભાઈ તમે કોણ છો? તો એ ઓળખાણ આપણે તો સામાન્ય રીતે આપણું નામ આપીએ, આપણા પિતાનું નામ આપીએ, આપણા કુટુંબનું નામ આપીએ કે આપણે નોકરી કરતા હોય તે નામ આપીએ એ પ્રમાણે, પરંતુ અહીં આગળ તે શું જણાવે છે કે તમે કોણ છો? તમે પ્રભુના પ્રિય બાળકો છો. અને આ તો બહુ જ મોટી વાત છે. પ્રભુના પ્રિય બાળકો તમે કોણ છો અને તે બાળકો કેવી રીતે બન્યા? તો ત્યાં 8મી કલમમાં જણાવ્યું છે. શું જણાવ્યું છે? કે તમે અગાઉ કેવા હતા? તો શું લખ્યું છે? તમે પહેલા અંધકારરૂપ હતા. બીજા શબ્દોમાં જેમ દાઉદ રાજા કહે છે તે પ્રમાણે એના પસ્તાવાના ગીતમાં ગીતશાસ્ત્ર 51 અને 5મી કલમ ત્યાં શું કહે છે કે હું અન્યાયપણામાં જન્મ્યો અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો. એટલે કે આપણે પાપમાં હતા, અંધકારમાં, એમ લખ્યું છે અંધકાર રૂપ હતા, એટલે કે આપણે પાપ રૂપ હતા, પાપમાં હતા, પાપમાં. પણ તેમાંથી પ્રભુએ આ આશીર્વાદ આપણને આપ્યો. તે શું થયું? તો કહે છે હવે, અગાઉ ભલે આ હતા પણ હવે પ્રભુમાં પ્રકાશ રૂપ છો. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને પ્રભુના બાળકો થવાનો અધિકાર આપવામાં આવ્યો. યોહાનની સુવાર્તા અને તેનો 1મો અધ્યાય, એની 11મી કલમ એ બહુ દુઃખદ કલમ ત્યાં આગળ આપવામાં આવી છે, પણ 12મી કલમ તે બહુ જ ઉત્તેજનદાયક કલમ છે. યોહાનની સુવાર્તા તેનો પહેલો અધ્યાય અને 11મી કલમ ત્યાં આ પ્રમાણે જણાવ્યું છે કે તે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે પોતાનાની પાસે આવ્યો, તે પોતાના લોકો પ્રભુના લોકો એમની પાસે તે આવ્યા, અને છતાંય ત્યાં શું લખવામાં આવ્યું છે, પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. અને હું હંમેશા માનું છું કે આ આપણા દિવસોની અંદર પ્રભુના લોકો તે કોણ, કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી ઓળખાય છે તેઓ, જેઓ પોતાને ખ્રિસ્તી કહેવડાવે છે તેઓ, એ લોકો. અને છતાંય એ હકીકત છે કે આપણી મંડળીઓની અંદર, ગુજરાતની અંદર કે ઘણા એવા છે મંડળીની અંદર કે જેમણે આજ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પોતાના તારનાર અને પ્રભુ તરીકે અંગીકાર કર્યો નથી. એટલે કે તે પોતાની પાસે આવ્યો પણ પોતાનાએ તેનો અંગીકાર કર્યો નહીં, એવા ઘણા લોકો છે. પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 3જો અધ્યાય ત્યાં આગળ પણ આપણે શું છે, તો જે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે લાઓદિકિયાની મંડળીની આગળ ઊભા છે. પરંતુ અફસોસની વાત એ છે કે લાઓદિકિયાની જે મંડળી છે એનું વર્ણન પ્રભુ કેવી રીતે કરે છે, તો 17મી કલમમાં, પ્રકટીકરણ 3જો અધ્યાયને 17મી કલમમાં આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે ઓળખાતી મંડળીનું વર્ણન કરેલું છે કે તું કહે છે કે હું ધનવાન છું, મેં સંપત્તિ છે અને મને કસાની ગરજ નથી, પણ તું જાણતો નથી. શું જાણતો નથી? કે ઈશ્વરની દ્રષ્ટિમાં તારું મૂલ્યવાન, તારું મૂલ્યાંકન કેવું છે? તો કહે છે તું કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે. કહે છે આ તારી સ્થિતિ છે. અને એટલા માટે 20મી કલમમાં પ્રભુ એને શું કહે છે કે જુઓ હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું, એટલે કે હું તમારી નથી, તમારા જીવનોમાં હું નથી, તમારા કુટુંબમાં હું નથી, હું અહીં બહાર ઊભો રહીને ઠોક્યા કરું છું, અનેક રીતે હું મારી વાણી તમારી પાસે લાવું છું. એટલા માટે, શા માટે? તો જે પ્રભુ પછી 20મી કલમમાં કહે છે કે જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉગાડશે તો હું તેની પાસે માહી આવીને તેની સાથે જમીશ ને તે મારી સાથે જમશે. એટલે કે યોહાનની સુવાર્તા અધ્યાયને 12મી કલમ તે પ્રભુ માગે છે. કઈ એક એ યોહાનની સુવાર્તા પહેલો અધ્યાયને 12મી કલમ તે શું કહે છે એ લાઓદિકિયાની મંડળી માટે પણ અને ઘણી ઘણા ખ્રિસ્તી લોકો માટે આજે લાગુ પડે છે. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે કે જેટલાએ પ્રભુની વાણી સાંભળી પોતાના હૃદયનું, પોતાના જીવનનું દ્વાર ખોલ્યું, અને ત્યારે શું બન્યું કે જેટલાએ તેનો અંગીકાર કર્યો, જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. એટલે તેઓને પ્રભુએ દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. કોને? કે જેમણે પોતાના પાપનો પસ્તાવો કર્યો, પોતાની પાપી સ્થિતિ પ્રભુની આગળ કબૂલ કરી અને બહુ જ નમ્રતાથી ને દીનતાથી ને ભંગિત હૃદયે પ્રભુને પોતાના જીવનમાં આમંત્રણ આપ્યું કે પ્રભુ તું આ જીવનમાં અને મારી મદદ કર, મારી સહાય કર, તારા લોહીથી મને ધો અને શુદ્ધ કર. અને ત્યારે આપણે વાંચીએ છીએ કે તેણે તેમનો સ્વીકાર કરીને તેમને દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. જે પહેલું યોહાન 1 અને તેની 9મી કલમ જે હંમેશા વારે વારે લાવવામાં આવે છે, પણ એ બહુ અગત્યની કલમ છે, તે આપણને શું કહે છે 9મી કલમની અંદર, કે જો આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આપણા પાપ માફ કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આતુર છે. એટલા માટે તો આપણે આ હવે આપણે આવીએ છીએ દુઃખ સહન સપ્તાહની અંદર, કે જ્યાં પ્રભુ ઈસુએ આપણા માટે જે દુઃખ સહન કર્યા, શા માટે? આપણી અવેજીમાં, આપણા પાપોની શિક્ષા પોતા ઉપર લીધી, પોતાનું લોહી વહેવડાવી દીધું અને ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા. એના લીધે કે આપણે પ્રભુનો આપણા જીવનની અંદર સ્વીકાર કરીએ, આમંત્રણ આપીએ, અને ત્યારે આપણે એ જે લખવામાં આવ્યું છે એફેસીઓને પત્ર અને તેનો 5મો અધ્યાય અને તેની 8મી કલમ ત્યાં લખ્યું છે તેમ કે હવે તમે શું છો? પ્રભુમાં પ્રકાશરૂપ છો, પ્રકાશના સંતાનો છો, પ્રકાશના સંતાનો, અને તેથી તેને ઘટે તેમ ચાલો. એ પ્રમાણે આપણને, અને તેથી એ જ બાબત 1લી કલમની અંદર એફેસી 5:1 પ્રભુના પ્રિય બાળકો. આપણે કોણ છીએ? પ્રભુના પ્રિય બાળકો છીએ. અને વાલાઓ, આ જે સભાનતા, પ્રભુના હું કોણ છું? તો હું પ્રભુનો બાળક છું. જે જીવંત પરમેશ્વર, સર્વશક્તિમાન ઈશ્વર, તેનો હું બાળક છું. અને એ જે સભાનતા છે તે મને ને તમને ન્યાયપણના માર્ગ પર પકડી રાખે છે. એ ન્યાયપણના માર્ગ પર પકડી રાખે છે. જો આપણે એ સભાનતાથી દૂર જઈએ તો આસાનીથી આ જે દુનિયાનું જે દબાણ આપણી પર આવે, દુનિયાવી જીવનો આપણી સાથે કામ કરતા હોય કે જેમની સાથે આપણી મિત્રાચારી હોય, આપણા પડોશીઓ હોય, એમની અસર આપણી પર આવી જાય. પણ જો આ સભાનતા છે, કઈ સભાનતા? કે નહીં, હું કોણ છું? હું તો પ્રભુનો પ્રિય બાળક છું, હું ઈશ્વરનો બાળક છું. અને એ જે સભાનતા છે તે મને ને તમને પકડી રાખે, એમ યુસફને પકડી રાખ્યો તેમ. ત્યાં ઈજિપ્તની અંદર એની પર કેવા પ્રલોભનો આવ્યા? બધા પ્રલોભનો નોંધવામાં આવ્યા નથી, પરંતુ એક બહુ જ મહત્વનું પ્રલોભન આવ્યું. પણ એને ગમે તેટલું સહન કરવું પડ્યું, પણ એક બાબતની એને ખાતરી હતી કે હું કોણ છું? તો જે જીવંત અને પવિત્ર ઈશ્વર, એની સાથેનો મારો સંબંધ, એનું પસંદ કરેલું પાત્ર હું છું, એનો બાળક હું છું, અને એના નામથી હું ઓળખાઉં છું. એના લીધે તે પકડાઈ રહ્યો. શેની અંદર પકડાઈ રહ્યો? ન્યાયપણાના જીવનની અંદર, પવિત્રાઈના જીવનની અંદર. એ અને તેથી આ સભાનતા અતિ જરૂરી છે. વાલો, અતિ જરૂરી છે આ જે સભાનતા, કે હું કોણ છું. અને તેટલા માટે અહીંયા આગળ તે જણાવે છે કે હું કોણ છું. અને ત્યાર પછી તે એને કહે છે કે દેવનું અનુકરણ કરનારા થાઓ. આ શબ્દો કોને કહેવામાં આવ્યા? કે જેઓ પ્રભુના બાળકો તરીકે અધિકાર પામ્યા છે તેઓને, બીજાઓને નહીં. જેઓ પ્રભુના બાળકો નથી તો તેમને નથી કહ્યું કે તમે દેવનું અનુકરણ કરનારા થાઓ. કેમ એમને નથી કહેવામાં આવ્યું? કારણ કે જે પડે આપણે પ્રભુને આપણા જીવનમાં સ્વીકારીએ છીએ ત્યારે શું બને છે? ત્યારે તો પવિત્ર આત્મા તે આપણામાં આવે છે. અને એ બાબત આપણને હંમેશા યાદ રહે કે આપણે એકલા નથી, પરંતુ પવિત્ર આત્મા. અને એટલા માટે 1 કોરિન્થી 6:19 તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને દેવ પાસેથી મળેલો છે, અને તેનું મંદિર એ તમારું શરીર છે. તેનું મંદિર એ તમારું શરીર છે, એટલે કે પ્રભુના બાળકો. આ જે આપણું શરીર, ભલે એ ગમે તેવું નાજુક હોય, ભલે જેવું નબળું લાગે આપણને, અને આપણે એનું બહુ મૂલ્ય ના સમજતા હોય, ઈશ્વરની દ્રષ્ટિમાં એનું મોટું મૂલ્ય છે. કારણ કે પવિત્ર આત્મા અહીંયા વાસો કરે છે અને તેનું આ મંદિર છે. અને એટલા માટે કે જે પ્રભુના બાળકો છે, પવિત્ર આત્મા તેમનામાં છે, માટે પવિત્ર આત્મા તેમને કેવી રીતે આવે છે? પોતાના બળમાં ને શક્તિમાં. એ તો સામર્થ્યનો આત્મા. અને એટલા માટે જકાર્યા પ્રબોધકના પુસ્તકમાં શું કહ્યું? કે પરાક્રમથી નહીં, તેમ બળથી પણ નહીં, પણ મારા આત્માથી. એ જે પવિત્ર આત્માનું સામર્થ્ય, એના લીધે આપણને કહેવામાં આવ્યું કે તમે દેવનું અનુકરણ કરનારા થાઓ. જ્યાં પવિત્ર આત્મા ન હોય કેવી રીતે દેવનું અનુકરણ કરી શકે? કારણ કે એમની પાસે દૈવી સામર્થ્ય નથી. પણ આપણે જે પ્રભુના બાળકો છીએ, આપણને પ્રભુએ દૈવી સામર્થ્ય આપેલું છે. આપણે ભલે સામાન્ય દેખાતા હોઈએ બહારના લોકોની દુનિયા નજરે, પરંતુ એક રીતે આપણે સામાન્ય નથી. કેમ? કેમ કે ઈશ્વરનો આત્મા આપણામાં છે, આપણું નામ ત્યાં આકાશમાં હલવાનના જીવન પુસ્તકમાં લખવામાં આવેલું છે. ઈશ્વરની દ્રમતી મૂલ્યવાન એવા છીએ આપણે, અને એટલા માટે ત્યાં એમને જ કહેવામાં આવ્યું કે તમે દેવનું અનુકરણ કરનારા થાઓ. અનુકરણ એ તો આપણો માનવી સ્વભાવ છે. હા, બાળકોમાં પણ આપણે જોઈએ છીએ ને કે બાળકો કેવું મા બાપનું અનુકરણ કરે છે. હા, નાની દીકરી પણ માની પાસે જઈને નાનું એ લઈને રોટલી બનાવવા બેસી જાય એનું. હા, કેમ, એ અનુકરણ કરવાનું છે. એટલા માટે આપણે પણ અનુકરણ કરતા હોઈએ છીએ. આજની ફેશનો શા માટે ફેલાઈ જાય છે? હા, તરત જ ફેલાઈ જાય છે ટીવીના લીધે. કેમ, કારણ કે આપણું અનુકરણ કરનારો સ્વભાવ છે. એટલા માટે પણ પ્રભુ એ કહે છે કે દુનિયાવી અનુકરણ નહીં, તમે દેવનું અનુકરણ કરનારા થાઓ. ત્યારે આપણને એમ થાય કે ભાઈ અમે તો દેવને જોયા નથી, દેવ તો આત્મા છે, અમે કેવી રીતે દેવનું અનુકરણ કરનારા થઈએ? એટલા માટે તરત જ બીજી કલમમાં આવે છે. તમે ત્યાં પૂર્ણ વિરામ નથી પહેલી કલમ પછીથી, આગળ વાક્ય ચાલુ છે. અને ત્યાં આગળ શું લખવામાં આવ્યું છે? ખ્રિસ્તનું જીવન, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન લાવવામાં આવ્યું. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુએ પૃથ્વી પર મોકલી આપ્યા અને તેઓએ જે જીવન જીવ્યા. અને તમે જુઓ કે નવા કરારની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન ચાર વાર આપવામાં આવ્યું છે, એક જ વાર નથી આપવામાં આવ્યું. હા, ચાર વાર આપવામાં આવ્યું છે. કેમ ત્રમાએ ચાર વાર અપાવ્યું? આપણને એ થાય ને કે ભાઈ બધું ભેગું કરીને એક જ વાર કેમ ના આપ્યું? પરંતુ પવિત્ર આત્માએ ચાર વાર આપ્યું એ જીવન. હા, માર્ક, માથી, માર્ક, લુક અને યોહાન, ચાર વાર એ જીવન આપવામાં આવ્યું. શા માટે? એ પ્રભુ એમ કહે છે કે આપણે વારે વારે તે વાંચીએ, ચાર વાર વાંચીએ, વારે વારે વાંચીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન, કારણ કે એનું અનુકરણ આપણે કરનારા થઈએ અને એના જીવનમાંથી આપણે આત્મિક ઉત્તેજન પણ પામતા રહીએ. એટલા માટે ચાર વાર પ્રભુએ એ પવિત્ર બાઇબલની અંદર મૂકવામાં આવ્યું છે. અને તમે જો જુઓ તો અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અત્યારે મુખ્ય બે જ શું કહેવાય, એના ગુણો કહીએ, અંગ્રેજીમાં જેને એટ્રીબ્યુટ્સ કહેવામાં આવે તે આપવામાં આવ્યા છે. અને તે કઈ બાબતો આપવામાં આવી છે? તો બીજી કલમની અંદર પ્રેમ. હા, પ્રેમ છે કે જેમ ખ્રિસ્ત પ્રેમમાં ચાલો, જેમ ખ્રિસ્તે તમારા પર પ્રીતિ રાખી, એટલે પ્રેમ. અને બીજું છે તે આઠમી કલમ, ત્યાં શું લખ્યું છે? પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો, એટલે કે પવિત્રાયમાં ચાલો. અને તેથી પ્રેમ અને પવિત્રાય. અને જ્યારે આપણે જાણીએ છીએ કે પ્રેમ અને પવિત્રાય એ બહુ જ મહત્વના ગુણો છે, જો કોઈ કુટુંબની અંદર પ્રેમ અને પવિત્રાય ખેંચી લેવામાં આવે તો થાય એ કુટુંબનું છીનભીન થઈ જાય. હા, એ જ પ્રમાણે મંડળી કે પછી કોઈ સમાજ જેની અંદર પ્રેમ અને પવિત્રાય જો ખેંચાઈ ગયા એટલે બધું છીનભીન થઈ જાય અને ત્યાં આગળ શેતાનનું જ રાજ ચાલે અને બધું બિલકુલ શું કહેવાય એને, કોઈ પણ જાતના નિયમ કે એના વગર રહે જ નહીં. એટલે પ્રેમ અને પવિત્રાય, એટલે જ્યારે ઈશ્વરે ઉત્પત્તિના પુસ્તકમાં આપણને જે વર્ણન આપવામાં આવ્યું છે કે જ્યારે આદમ અને હવાને ઉત્પન્ન કર્યા ત્યારે પ્રભુએ કેવી રીતે ઉત્પન્ન કર્યા? તો કે જે પોતાની પ્રતિમા અને પોતાના સ્વરૂપ પ્રમાણે, એટલે કે આ આકાર નહીં, પરંતુ પ્રભુએ આત્મા છે, મનુષ્યને પ્રભુએ આત્મા આપ્યો. એમણે પ્રાણી જગતને આત્મા આપ્યો નથી, પરંતુ આપણને આપ્યો છે. અને કારણ કે આપણને આત્મા આપવામાં આવ્યો છે એટલા માટે આજે આપણને કોન્શિયસ છે, આપણને અંતઃકરણ છે, પ્રેરક બુદ્ધિ છે, જે પ્રાણી જગતમાં નથી આપવામાં આવ્યું પરંતુ મને ને તમને આપવામાં આવ્યું. અને ત્યારે પ્રભુએ બધા જ એના ગુણો નથી આપ્યા આદમ અને હવાને અને આપણને, એ તો સર્વશક્તિમાન છે, આપણને સર્વશક્તિમાન નથી બનાવવામાં આવ્યા. હ, એ તો જેને કહેવામાં આવે છે ઓમની પ્રેઝન્ટ, એટલે કે સર્વ જગ્યાએ તો એક સાથે હાજર હોય, પ્રભુ અહીંયા છે અને ભારતમાં પણ છે, હા, બધી જગ્યાએ છે. મને ને તમને એવા બનાવવામાં આવ્યા નથી. હા, પ્રભુ ઈસુ પોતે જ્યારે મનુષ્ય બન્યા ત્યારે એ જો યરુસલેમમાં હોય તો ગાલિલમાં ના હોય. હા, અને કાપડના હુમમાં હોય તો કાના ગામમાં ના હોય, કેમ કે એ શરીરમાં આવ્યા, મને ને તમે અમિત બનાવવામાં આવ્યા છે. ઈશ્વર તો અમાપ્ય મહાન, અને તેથી આપણે જોયે છે કે બધા ગુણો નથી આપ્યા, પણ બે બહુ જ મહત્વના ગુણો મનુષ્યને આપવામાં આવ્યા, અને તે છે પ્રેમ અને પવિત્રાય. પ્રેમ અને પવિત્રાય. પણ અફસોસની વાત એ થઈ કે તેઓએ પાપ કર્યું અને એના લીધે એમનો પ્રેમ તે પતિત અવસ્થામાં આવી ગયો, પવિત્રાય પતિત અવસ્થામાં આવી ગઈ, અને એના કારણે આજે હજી પણ આપણે બુદ્ધિ છે જેને આપણે અંતઃકરણ કહીએ છીએ. કંઈ ખોટું કરીએ તો તરત અંતઃકરણ આપણને કહી દે કે ભાઈ આ ખોટું છે, પણ આપણે જો એમ ને એમ એના અવાજને આપણે તરછોડ્યા જ કરીએ તો પછી અંતઃકરણ બંધ કરી દે કહેવાનું, કારણ કે પતિત અવસ્થામાં છીએ આપણે. અને બીજું શું છે આપણા કોન્શિયસ અને એનું કે એનો આધાર મહત્વ આપણે કેવી રીતે ઉછેર્યા છે એ પ્રમાણે છે. દાખલા તરીકે જે એરિયા છે કે જેમને મૂર્તિ પૂજા એ જ મુખ્ય હોય અને એની અંદર જ એમને બધું દેખાય, તો એના લીધે એ એને બિલકુલ પાપ નથી ગણતું, હા એને બહુ સારી બાબત ગણે છે. પરંતુ આપણે એ રીતે ઉછેરવામાં આવ્યા અને પ્રભુના વચનનું શિક્ષણ આપવામાં આવ્યું એટલે આપણે એને પાપ ગણીએ છીએ. એટલે તમે જુઓ, એટલે એને અંતઃકરણ ડંકતું નથી એ મૂર્તિની આગળ નામે છે, તો પણ મારું ને તમારું મન તો ના પાડશે કે નહીં ભાઈ મારે એ પ્રમાણે કરવાનું નથી કે સૂર્યની પૂજા કરવાની નથી, કેમ? એટલે કે અંતઃકરણ પણ એની નબળાઈ છે. એટલી કેમ નબળાઈ આવી ગઈ? કારણ કે પતિત અવસ્થા આવી, એટલે આપણું પવિત્રાયનો ખ્યાલ પણ નબળો પડી ગયો. અને એવું જ પ્રેમનો ખ્યાલ, આપણો માનવી પ્રેમ તે હવે પહેલાં જેવો રહ્યો નહીં. પાપ નહોતું અને એદનવાડીમાં જે હતો એવો પ્રેમ રહ્યો નહીં, ઈશ્વરી પ્રેમ. અને આ લીધે પતિત અવસ્થામાં શું થાય છે કે એ પ્રેમમાં વધઘટ થયા કરે છે, માનવી પ્રેમમાં વધઘટ થયા કરે. અને એવું બને કે માનવી પ્રેમ સુકાઈ જાય અને એની જગ્યાએ કડવાશ ઊભી થઈ જાય. હાબેલ અને કાઈન એમના જીવનમાં એ જ બન્યું ને, એક જ કુટુંબમાં બંને ભાઈઓ ઉછર્યા અને એકબીજાની સાથે રમતા હશે અને બહુ પ્રેમમાં રહેતા હશે, પણ એક દિવસ આવ્યો કે કાઈનનો પ્રેમ હાબેલ માટે સુકાઈ ગયો. એને થોડા વાર લાગી હશે અને દિવસે 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 એ પ્રેમ સુકાતો ચાલ્યો, અને પછી તો કડવાશ આવી ગઈ. જ્યાં કડવાશ આવી ગઈ કે એણે પેલાને ખેતરમાં લઈ જઈ અને હાબેલનું ખૂન કરી નાખ્યું. અને આપણે જોઈએ છીએ કે આ પરિસ્થિતિ આજે પણ આજે દુનિયાના લોકોમાં છે, કે જ્યાં આગળ લગ્ન જીવન વખતે એ લોકો એકબીજા પર બહુ પ્રેમ કરતા હોય, પણ સમય આવે એમનો પ્રેમમાં વધઘટ ચાલે ને પછી સુકાઈ જાય, કડવાશ આવે અને આ જુદા થઈ ગયા. આવી પરિસ્થિતિ સર્જાય છે ભાઈ બહેનો વચ્ચે, હા આવું બધું બનતું આવ્યું છે, મિત્રો વચ્ચે આવું બનતું આવ્યું છે. કેમ આવ્યું છે? કારણ કે એ માનવી પ્રેમ છે, એની અંદર વધઘટ થાય, પરંતુ જે ઈશ્વરી પ્રેમ છે એ જરૂરી છે. અને એના માટે પ્રભુએ વ્યવસ્થા કરી છે. કોના માટે? જેઓ પ્રભુના બાળકો છે તેઓના માટે. કઈ વ્યવસ્થા કરી છે? રોમનોને પત્ર અને તેનો 5મો અધ્યાય અને તેની 5મી કલમ. પ્રભુના બાળકો તરીકે હંમેશા આપણે આનો દાવો કરી શકીએ છીએ. રોમનોને પત્ર 5મો અધ્યાય ને 5મી કલમ ત્યાં લખ્યું છે, અને આશા શરમાવતી નથી, કેમ કે આપણને આપેલા પવિત્ર આપણા અંતઃકરણમાં દેવનો પ્રેમ વેવડાવવામાં આવેલો છે. જોયું જે શબ્દો છે તે વેવડાવવામાં આવેલો છે, હા ધીમે ધીમે મય ટપકા પડે એમ નહીં, પ્રભુ ભરપૂરપણે આપણને તેનો પ્રેમ આપણને આપે છે. જે જૂનું અંગ્રેજી બાઇબલ છે એમાં સેડ એબ્રોડ એ શબ્દો વાપરવામાં આવેલા છે. સેડ એબ્રોડ એટલે કે ભરપૂરપણે. અમે ભારતથી અહીંયા આગળ આવીએ તો કોઈ પૂછે ક્યાં જાઓ છો, ભાઈ વી આર ગોઈંગ એબ્રોડ, એટલે પરદેશના દુનિયાના દેશોમાં જઈએ છીએ, એ અર્થમાં સેડ એબ્રોડ એ શબ્દ વાપરાય છે. પણ જે ન્યૂ ઇન્ટરનેશનલ વર્ઝન છે એ પોર્ડ શબ્દ વાપરે છે. લવ ઓફ ગોડ ઇઝ પોર્ડ ઇન ટુ અવર હાર્ટ, આપણામાં વેવડાવવામાં આવેલો છે એ અર્થમાં છે પોર્ડ શબ્દ. અને આપણું એ રીતે તરજુમો બહુ સારો છે ગુજરાતી તરજુમો, કે એ આપણા હૃદયમાં વેવડાવવામાં આવેલો છે. અને તેથી જો આપણે કોઈ પણ જાતના પૂર્વગ્રહથી એ પ્રેમને રોકી ના રાખીએ તો એ પ્રેમ ઉભરાતો જાય અને લોકો એ પામ્યા કરે, એટલે સુધી પામ્યા કરે કે જે જેની પર આપણને પ્રેમ ન થતો હોય એમની ઉપર પણ. એટલે પ્રભુ ઈસુએ કહ્યું માથીની સુવાર્તામાં કે તમે તમારા શત્રુઓ માટે પ્રાર્થના કરો અને તેમના પર પ્રેમ કરો. એ કેવી રીતે આવે? એ પ્રભુના આ પ્રેમથી, રોમન 5:5 જ આવે, બીજી કોઈ રીતે તે આવે નહીં. અને ત્યાર પછી એ જે પ્રેમ છે તે એવી સુવાસ ફેલાવે, અહીંયા લખ્યું છે ને સુવાસને અર્થે બીજી કલમમાં, અને એમ જ આજે મધર ટેરેસાની સુવાસ વિશ્વભરમાં કેમ ફેલાઈ ગઈ કે જેઓ તદ્દન મરણ હાલતમાં હતા, ગંધાતા હતા, એવાને એ પોતાના હાથમાં લે. આ પ્રેમ એટલે કે એ પ્રેમ કેવો છે, અનલવેબલ જે હોય એ લોકો ઉપર પણ પ્રેમ કરી શકે. આપણે જેન પર પ્રેમ ના થતો હોય એમની ઉપર પણ પ્રભુનો પ્રેમ તો આવે. અને એ રીતે મારા પત્નીનો એવો બહુ જ આગ્રહ, કેવો આગ્રહ કે નાતાલ એટલે આપણે જે તરછોડાયેલા હોય ને એવા હોય ને એમની સાથે જ ગાળવાની. એટલે અમે થોડા વર્ષોથી એ પ્રમાણે કરીએ છીએ. ફક્ત આ વર્ષે જ અમે મિશનરીઓ પાસે ગયા ભૂતાનના, નહીં તો એના આગલા વર્ષે અમે બેંગ્લોરમાં હતા. ત્યાં આગળ એક ઓટો રાજા છે, એ હિન્દુ માણસ હતો, દારૂડિયો હતો. ખબર નહીં પ્રભુએ એના જીવનમાં કેવી રીતે કામ કર્યું, કોઈ એને ટ્રાક્ટ આપી અને એણે વાંચી અને એણે પ્રભુનો અંગીકાર કર્યો. રિક્ષા ડ્રાઈવર, એ તો ગરીબ માણસ, સામાન્ય માણસ, પણ એણે પ્રભુનો જ્યાં સ્વીકાર કર્યો અને પછી પ્રભુએ જે પ્રેમ મૂક્યો, એટલે રિક્ષા ચલાવતા ચલાવતા જુએ કે પેલા મરણ હાલતમાં પડ્યા હોય, કોઈ એમની બેદરકાર ના કરી હોય, કંઈ ખૂણામાં માણસો પડ્યા હોય, કોઈ પેલા શું કહેવાય એને ફૂટપાથ ઉપર પડ્યા હોય, એટલે એણે તો પ્રભુએ કહ્યું કે ઉઠાવો એને, એટલે તો આધીન થયો અને એણે એને ઉઠાવી લીધો, પોતાના ઘેર લઈ ગયો, એની થોડાક પછી મરણ પામ્યો, એની એણે જે કંઈ વિધિ કરવાની હતી એ કરી, અને પછી એક આવ્યો અને બીજો આવ્યો, એણે તો ઘણા જોયા, એટલે એણે તો હિંમત કરી. અને આજે અમે જ્યારે ગયા ત્યારે એની પાસે 3 જગ્યાઓ હતી, એકમાં બહેનો હતા, એકમાં પુરુષો હતા અને એકમાં બાળકો હતા, 400 જેટલા. અને જ્યાં એણે આ કામ શરૂ કર્યું કે રોટરી ક્લબવાળા આવ્યા, લાયન્સ ક્લબવાળા આવ્યા અને પછી મંડળીઓએ જાણ્યું, એટલે મંડળીઓ આવી, એટલે આજે એની પાસે વોલેન્ટિયરો આવ્યા. એ તો બિચારો સાદો માણસ, પણ આજે તમે જુઓ કે જે મરી દરરોજ લગભગ મરણ પામે છે ત્યાં આગળ, દરરોજ નાતાલના દિવસે માણસ આવ છેલ્લી ઘડીએ હોય, એટલે હવે પોલીસને ખબર પડી છે કે આ કાળજી રાખે છે, એટલે જઈને નાખ્યા આવે, જઈને એના ત્યાં નાખ્યા આવે અને એ એની કાળજી લે. એટલે ગમે તેમ હોય, પરંતુ એ વ્યક્તિ જ્યારે મરણ પામે ત્યારે બહુ માનપૂર્વક મરણ પામે, એના હાથોમાં મરણ પામે. હં, એટલે કે આ પ્રેમ એ એવો છે કે જે ગમે તેવું પોતાની શું કહે છે બલિદાન આપી દે એવો પ્રેમ, હં, જે તસ્દી લે એવો પ્રેમ, જેમની પર પ્રેમ ન થાય એવો, અને વિશ્વાસના જીવનમાં લઈ જાય એવો પ્રેમ. આજે એણે વિશ્વાસથી કામ કર્યું ને, એની પાસે ક્યાં શ્રીમંતાઈ હતી કે એ આમનું બધું કાળજી રાખે, પણ અત્યારે ડૉક્ટરો જાય છે ને નર્સો જાય છે એમને મદદ કરવાને માટે. તો મને એ કહેતા હતા કે ભાઈ પ્રાર્થના કરો કે મને કોઈ ફૂલ ટાઈમ ડૉક્ટર મળે અને ફૂલ ટાઈમ નર્સો મળે. બધા વોલેન્ટિયર તરીકે તો જાય છે જ, હં, હંમેશા જાય છે, પણ એ તો પ્રભુ જાણે છે એની જરૂરિયાત અને પ્રભુ પૂરું પાડે છે. એટલા બધાના માટેનો ખોરાક પૂરો પાડવો એ પ્રભુ એને કરે છે, વ્યવસ્થા કરી આપી એમણે. અને યુથ વિથ એ મિશન, એના પરદેશી વોલન્ટિયરો એ પણ બધા ત્યાં આગળ હતા. એટલે કે આ જે પ્રભુનો પ્રેમ છે એ એવો પ્રેમ છે કે જેની પર ન પ્રેમ થાય એમની પણ એ પ્રેમ કરે છે. અને એટલા માટે ત્યાં શું લખવામાં આવ્યું છે બીજી કલમની અંદર, કે આ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે પ્રેમ હતો તે પ્રભુને ક્યાં લઈ ગયો, તો ત્યાં આગળ 2 શબ્દો છે, એ તરફ હું તમારું ધ્યાન દોરું. બીજી કલમ તમારી આગળ વાંચું, અને પ્રેમમાં ચાલો જેમ ખ્રિસ્તે તમારા પર પ્રીતિ રાખી અને દેવની આગળ સુવાસને અર્થે આપણી ખાતર સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું તેમ. અને તેથી ત્યાં આગળ 2 શબ્દો છે, સ્વાર્પણ અને બલિદાન. સ્વાર્પણ એટલે શું કે હિબ્રુઓના પત્રમાં પ્રભુ ઈસુનું સ્વાર્પણ સમજાવવામાં આવ્યું છે. અત્યારે હું બધી કલમો કાઢતો નથી, પણ એક સાદો દાખલો આપીને તમને સમજ, અહીંયા આપણી પાસે હમણાં સ્વાર્પણ લેવામાં આવ્યું, ઓફરિંગ આપણે કહીએ છીએ અંગ્રેજીમાં, ના તો અહીંયા આગળ સ્વાર્પણના માટે અંગ્રેજીમાં તો ઓફરિંગ શબ્દ જ છે ત્યાં આગળ. એટલે કે આ જે કરન્સી નોટ મારા હાથમાં છે એનો હું માલિક છું, પરંતુ જે પડે એ હું એને અર્પણ કરું છું. અને આ જોડીની અંદર એ પડ્યું એટલે શું થયું, મારો માલિકી હક ઈશ્વર પાસે ચાલ્યો ગયો. આનું નામ અર્પણ. આપણે પણતાનું કરીએ એટલે શું કર્યું કે આ જે મારો માલિકી હક હતો એ મારા પર નહીં પણ ઈશ્વર ઉપર, ઈશ્વરને એ સોંપાઈ ગયું. હવે ઈશ્વર શું કરે છે, એને આ સ્વીકારે છે, એને આશીર્વાદ આપે છે અને પછી મંડળીને આપે છે. તમે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પણ જો તમે જુઓ ને તો એ જ છે. હિબ્રોના પત્રમાં બધું સમજાવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું, પોતાનું અર્પણ કર્યું ઈશ્વર પિતાની આગળ કે હું તૈયાર છું, મારા માટે તૈયાર કરવામાં આવ્યું છે. અને ઈશ્વર પિતાએ એ પ્રભુ ઈસુનો અર્પણનો સ્વીકાર કર્યો, આશીર્વાદિત કર્યું અને પછીથી પ્રભુએ ઈસુને કે કોને આપવામાં આવ્યા, મંડળીને. તમે જુઓ બહારના લોકોને નહીં, ભલે યોહાન 3:16 એમ લખે છે દેવે જગત ઉપર, એટલે જગતના સર્વ લોકો પર પ્રેમ કર્યો છે, પરંતુ એ કોનું શિર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તો મંડળીનું, એટલે કે મારું ને તમારું, એ આપણને આપવામાં આવ્યા. ખ્રિસ્ત એ લોકોએ સ્વીકાર ના કર્યો એમને નથી આપવામાં આવ્યા, કારણ કે એમણે પ્રભુનો સ્વીકાર નથી કર્યો. એ મંડળી છે કે જેને ઈશ્વર પિતાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપ્યા, આ તમારા તારનાર, આ તમારા ઉદ્ધારનાર અને આ તમારા ઉત્તમ ઘેટા પાળક, હા એ મંડળીને છે, બીજાઓને નથી, મને ને તમને છે. અને એ જ પ્રમાણે વલાવો, પ્રભુ આ ચાહે છે કે આપણને જ્યારે પ્રભુ આ પ્રેમ આપીએ ત્યારે આપણે પણ આપણા જીવનોનું, જેમ લખ્યું છે તેમ Romans 12:1-2, હા આપણા શરીરોનું જીવતોને પવિત્ર અર્પણ ઈશ્વરને કરીએ અને પ્રભુ એ સ્વીકારે અને આપણને સ્વીકારી અને આપણને મંડળી આપે કે જેથી મંડળી આપણો ઉપયોગ કરે, મંડળી આપણો ઉપયોગ કરે, મંડળીના બાંધવા માટે, મંડળીના લોકોને વિશ્વાસના જીવનમાં, અધીનતાના જીવનમાં આગળ લઈ જવાને માટે, સાચા શિષ્યપણાના જીવનમાં આગળ લઈ જવાને માટે પ્રભુ આપણો ઉપયોગ કરે. એટલા માટે આપણે અર્પણ લાવીએ, આપણને આખરે પ્રભુ સ્વીકારી આશીર્વાદિત કરી અને મંડળીને આપે. અને ત્યાર પછી બીજો શબ્દ છે બલિદાન. બલિદાન એટલે શું, પ્રભુ ઈસુએ કાલવરીના ક્રૂસ ઉપર આપણા પાપોને માટે એ બલિદાન આપ્યું. જે મોરેવિયન મંડળી છે એનું જે શું કહેવાય મુખ્ય સિમ્બોલ છે તે કેવો છે, તમે સાંભળ્યું હશે કે એક બળદ પાડવામાં આવ્યો છે અને બળદની એક બાજુ તે પેલું હળ છે અને બીજી બાજુ છે વેદી અને નીચે લખ્યું છે રેડી ફોર આઈધર, બંને માટે તૈયાર. એટલે કે જો તમે મારી પાસે મજૂરી કરાવવા માગતા હોય તો મારું અર્પણ છે, હું તૈયાર છું, પણ જો કોઈના પાપની માફીને માટે મારું બલિદાન આપવાનું હોય તો તે માટે પણ હું તૈયાર છું. અને એમ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પાપોને માટે પોતાનું બલિદાન આપ્યું, હા પોતાનું રક્ત વહેવડાવ્યું, એમણે પોતે ત્યાં અર્પણ કર્યા. પ્રભુ ઈસુએ એ જ કહ્યું ને કે મારો જીવ કોઈ લેતું નથી, હું મારી જાતે મારો જીવ આપું છું કે જેથી હું તેને પાછો લઉં. અને ત્રીજા દિવસે તિરુદાન પામીને ઉઠ્યા. અને તેથી વાલાઓ આ પ્રેમનું જીવન એ કહે છે કે દેવનું અનુકરણ કરનારા થાઓ, તો આ રીતે આપણે દેવનું અનુકરણ કરીએ અને પ્રેમમાં ચાલીએ, પ્રેમનું જીવન જીવીએ. અને તે Romans 5:5 એને પ્રાર્થનામાં પ્રભુની પાસેથી માગી લઈએ કે પ્રભુ તું વહેવડાવ, તારો પ્રેમ મારામાં વહેવડાવ, હું ખપી જવાને માટે તૈયાર છું તારા લોકને માટે. અને એ રીતે એ પ્રેમમાં આપણે દેવ અનુકરણ કરનારા થઈએ. અને જ્યાં પ્રેમ છે વાલાઓ તો ત્યાં પવિત્રાય છે. આજે હું જેની ઉપર પ્રેમ કરતો હોઉં એનું કદી હું બુરું ઈચ્છું નહીં, હા એનું કદી ભૂંડું કરું નહીં, એનું ખરાબ કરું નહીં. અને એ જ છે પવિત્રાયનો સંબંધ. આજે પવિત્રાયનું જીવન શેમાંથી આવે છે, દૈવી પ્રેમમાંથી આવે છે. કારણ કે આપણે સર્વ લોકો ઉપર પ્રેમ કરીએ છીએ તો સર્વ લોકો પ્રત્યે આપણે ન્યાયીપણાનું જીવન જીવીએ છીએ. એ મારા પ્રત્યે ન્યાયીપણામાં જીવ કે ના જીવ એની સાથે મારે લેવા દેવા નહીં. મારે તો શું જ લેવા દેવા કે મને પ્રભુએ આ પ્રેમ આપ્યો છે અને મારો પ્રેમ તે ન્યાયપણામાં જાય, પછી એની કદર થાય કે ન થાય, પરંતુ એ ન્યાયપણામાં જાય. અને તેથી જો તમે જુઓ તો પવિત્રાય એ પ્રેમમાંથી ઉદ્ભવે છે. પ્રેમ દેવ પ્રેમ છે એ પ્રમાણે બાઇબલ કહે છે ને, અને એ પ્રેમમાંથી પ્રભુનો પવિત્રાય આવે. અને એ રીતે આપણે પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલીએ. પછી બહુ જ વર્ણન કરવામાં આવ્યું છે એ આપ મેળે આવે કે આપણે એ બધાની અંદર જઈએ નહીં. તો પ્રભુ મને ને તમને આ કૃપા આપે કે જેથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અનુકરણ કરનારા અને પ્રભુએ જે વ્યવસ્થા કરી છે તે પ્રમાણે પ્રભુના બાળકો, પ્રભુનો આત્મા આપણામાં જે આપણને શક્તિ અને સામર્થ્ય આપે, એટલે કે પ્રેમથી ભરે અને પવિત્રાયમાં ચાલવાને માટે કૃપા આપે. પ્રભુ આ વચન આપણ સર્વના માટે પુષ્કળ આશીર્વાદ કરો. આમેન. આવો આપણે પ્રાર્થના કરીએ. એક મિનિટ આપણે શાંત પ્રાર્થનામાં રહીએ. પ્રભુના પવિત્ર વચનના પ્રકાશમાં વળાવો આપણે પોતાને લાવીએ. જો આપણે હજી પ્રભુના બાળકો થવાનો અધિકાર એની ખાતરી ન હોય તો અત્યારે વળાવો, પ્રભુને આમંત્રણ આપો. એ તો ત્યાં ઊભા જ છે આપણી મધ્યે. તમે આમંત્રણ આપશો, પ્રભુ જરૂર તમારા હૃદયમાં આવશે, તમારા જીવનમાં આવશે અને તેના પ્રેમથી ને પવિત્રાઈથી ભરી દેશે, અનંત જીવન તમને આપશે. અને આપણે જેવો પ્રભુના છીએ, આપણે રોમન 5:5 માગીએ, પ્રેમમાં આપણે દેવનું અનુકરણ કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે નમૂનો છે તેના માટેનું એનેબલિંગ તે પવિત્ર આત્મા દ્વારા આપણને આપવામાં આવે છે, પ્રેમમાં અને પવિત્રાઈમાં. પ્રભુ આપ પ્રત્યેકની સહાયતા કરે પ્રાર્થના કરવાને માટે. એક મિનિટ શાંત પ્રાર્થના કરીએ. અમારા પ્રેમના પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. તમારી પ્રેમની વાણી તમે અમારી મધ્ય મોકલી આપી છે અને એના જવાબમાં પ્રભુ જે પ્રાર્થના, જે આભાર તમારી સમક્ષ પ્રભુ પ્રત્યેક હૃદયમાંથી આવ્યા છે તે સ્તુતિ કરતા માગીએ છીએ. દરેકના માગ્યા પ્રમાણે તમે તેઓને આપો. અને પ્રભુ આ જે ફિલાડેલ્ફિયાની મંડળી તે પ્રભુ પ્રેમ અને પવિત્રાઈથી ભરપૂર હોય. આ સર્વ કુટુંબો તે પ્રેમ અને પવિત્રાઈથી ભરપૂર હોય. પ્રત્યેક જીવન તમારા પ્રેમ અને પવિત્રાઈથી ભરપૂર હોય અને તમને માન મહિમા અને ગૌરવ મળે, એ જ અમારી વિનંતી છે પ્રભુ ઈસુના નામમાં. આમેન.